ಮದಂ ಮೋಕ್ಷದಂ ಚೈವ ಓಂಕಾರಾಯ ನಮೋ ನಮಃ. ಅರಹಂತೋ ಮಂಗಲಂ ನಿತ್ಯಂ ಸಿದ್ಧಾ ಜಗತಿ ಮಂಗಲಂ ಮಂಗಲಂ ಸಾಧವ ಸರ್ವೇ. ಜೈನ ಧರ್ಮೋಸ್ತು ಮಂಗಲಂ ಮಂಗಲಂ ದೇವ ಸರ್ವಜ್ಞಂ ನಿರ್ಗ್ರಂಥೋ ಗುರು ಮಂಗಲಂ ಮಂಗಲಂ ವೇತರಾಗ ಶ್ರೂತ. ಜೈನ ಧರ್ಮೋಸ್ತು ಮಂಗಲಂ ಮಂಗಲಂ ಭಗವಾನ್ ವೀರೋ ಮಂಗಲಂ ಗೌತಮ ಪ್ರಭು ಮಂಗಲಂ ಸ್ಥೂಲಿಭದ್ರಾದ್ಯಾ. ಜೈನ ಧರ್ಮೋಸ್ತು ಮಂಗಲಂ. ಮಹಾದೇವ್ಯಾ ಕುಕ್ಷಿರತ್ನಂ ಶಬ್ದಜೇತರವಾತ್ಮಜಂ ರಾಜಚಂದ್ರಮಹಂ ವಂದೇ ತತ್ವಲೋಚನದಾಯಕಂ ಪ್ರಭು ತತ್ವಲೋಚನದಾಯಕಂ. ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ಜ್ಞಾನ ಮಂದಿರ್ ರಾಜಕೋಟ್, ರವಿವಾರ ತಾರೀಖ 16 ಆಗಸ್ಟ್ 2015. ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ವಚನಾಮೃತ್ಯುನೋ ಕ್ರಮವಾರ ಪತ್ರ ಸ್ವಾಧ್ಯಾಯ ಪತ್ರಾಂಕ 738 ಅಪೂರ್ವ ಅವಸರ್ ಏನೋ ಸ್ವಾಧ್ಯಾಯ ಚಾಲೆ ಸಮ್ಯಕ್ ಜ್ಞಾನ ಸಮ್ಯಕ್ ದರ್ಶನ್ ಪ್ರಾಪ್ತ ಥಯಾ ಪಚಿ જીવને હવે જે પોતાના નિજ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે તો ત્યારે મોહનિયની જે પ્રકૃતિઓ 21 એની પાસે રહી છે. દર્શન મોહનો નાશ થયો છે અને ચારિત્ર મોહને ક્ષીણ કરવા તરફનો પુરુષાર્થ છે. જૈન દર્શનની આ એક અદ્ભુત શૈલી છે કે જ્ઞાનયુક્ત આત્મા જ પૂર્ણતાની આરાધના કરી શકે છે. દર્શન મોહ સમાપ્ત થયા વિના ચારિત્ર મોહ જતો નથી. આ એને સમાપ્ત કરવાની પ્રકૃતિઓની જે આરોહણનો ક્રમ છે એ 14 ગુણસ્થાનકની અંદર વૈજ્ઞાનિક રીતે મૂકવામાં આવ્યો છે. એને દાર્શનિક ભાષાની અંદર સમજવું જરા કઠિન પડે છે, પરંતુ પરમ કૃપાળુ દેવે આ અપૂર્વ અવસરનું પદ, એવું અપૂર્વ પદ એની રચના કરી છે કે જેથી કરીને આ એક આખી સ્થિતિ સાધનાની, આત્મ આરાધનાની, પૂર્ણતાની પ્રાપ્તિની, નિજ સ્વરૂપની પ્રાપ્તિની, શુદ્ધાત્માની પ્રાપ્તિની, એમાં ક્રમશ એક એક ગુણસ્થાનકનું આરોહણ કરતા કરતા જીવ સાધનાના માર્ગે આગળ વધે છે અને એની અંદર છેલ્લે અયોગી ગુણસ્થાનક એ 14મું છે ત્યાં સુધી એની યાત્રા શરૂ થઈ. યાત્રા 4થા ગુણસ્થાનકથી તેનો પ્રારંભ થાય છે અને 14મા ગુણસ્થાનક ઉપર એ પરમાર્થ માર્ગની, આત્મ આરાધના માર્ગની, એ ચેતનાના ઉર્ધ્વીકરણની ત્યાં સમાપ્તિ થાય છે. પૂર્ણ અબંધ એવું ગુણસ્થાનક જે 14મા ગુણસ્થાનકની અંદર છે, જેનો કાળ ઘણો અલ્પ છે, પરંતુ એવું મન વચન અને કાયાના વર્ગણા જ્યારે છૂટી જાય છે, તમામ પૂદગલ સંબંધો જ્યારે છૂટી જાય છે અને મહાભાગ્ય અને સુખદાયક એવું પૂર્ણ અબંધ સ્વરૂપ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે ચૈતન્યની મૂળ ચૈતન્ય જે શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે, આત્મદ્રવ્ય છે, એની સ્થિતિ કેવી છે. કૃપાળુદેવ એ ભૂમિકાએ આખી વાતને અહીંયા મૂકે છે. આપણે ગાથા 18 એનો સ્વાધ્યાય લઈશું. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો, ઓ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અદ્ભુત સ્થિતિ પ્રાપ્ત થાય છે. 14 ગુણ સ્થાનકે રહેલા આત્માની સ્થિતિ, ચૈતન્યની સ્થિતિ કેવી છે એ હજુ એની આરાધનાની અંતિમ અવસ્થામાં છે. અને એમાં એને એક પરમાણુ માત્રની મળે ને સ્પર્શતા. અનાદિકાળથી જીવ સંગના યોગે ભાન ભૂલ્યો છે અને એ પરમાણુનો સંગ એને જુદા જુદા સ્વરૂપની અંદર મળ્યો છે. દેહના રૂપમાં, સ્વજનોના રૂપમાં, પરિજનોના રૂપમાં, સંગ્રહના રૂપમાં, પરિગ્રહના રૂપમાં, કેટલા પુદ્ગલો સાથેનો, પરમાણુઓ સાથેનો એનો સંબંધ અનાદિકાળથી જ્યારથી એનું અસ્તિત્વ છે ત્યારથી એની સાથે જ છે. જીવનું સ્વરૂપ સંયોગી જ રહ્યું છે. જીવની આદિમાં ક્યાંય એને અસંયોગી કયો નથી. નિશ્ચય નહીંથી શુદ્ધ મુક્ત બધી વાત સાચી, પરંતુ એની આદિથી આજ સુધી એ ક્યારેય અસંયોગી અવસ્થા એની રહી નથી. સિદ્ધાંત તો એવો છે કે એકવાર અસંયોગી અવસ્થા થાય, નિજ પદની પ્રાપ્તિ થાય, તો એને ફરીથી આવી અવસ્થા પ્રાપ્ત થાય, પછી સંયોગી બની શકે નહીં. એટલે જ આ સિદ્ધપદની કલ્પના છે, મોક્ષની વાત જે છે, કે એકવાર આ આત્માને સંગથી છોડાવો, સંયોગથી છોડાવો, સંબંધથી છોડાવો, એ મોહ હટાવો, એ મોહના બંધનથી બંધાયેલો છે, રાગ દ્વેષથી બંધાયેલો છે. અને રાગ દ્વેષનું કારણ એની મિથ્યાત્વ મતિ છે. અનાદિકાળથી જે સંસ્કારો પડ્યા છે એ સંસ્કારોમાં એ સંગમાં જીવતો થઈ ગયો છે અને પોતાનું ભાન ભૂલી ગયો છે. એ સંગ એનો જે છે એ જ્યાં સુધી એ સંગથી વિરક્ત ન થાય, સંગથી ઉદાસીન ન થાય, ત્યાં સુધી સ્વરૂપની નજીક જઈ શકતો નથી. એટલે એને આ બધા પરમાણુઓનો સ્પર્શ 14મા ગુણસ્થાનક ઉપર જ્યારે મોહનો આત્યંતિક ક્ષય થયો છે ત્યારે હવે એને એક પણ પરમાણુનો સંગ નથી. સ્થિતિ માત્ર આપણે કલ્પનામાં લઈ શકીએ, આપણા જ્ઞાનમાં લઈ શકીએ અને આપણી શ્રદ્ધામાં લઈ શકીએ. એનું કોઈ બીજું તાદૃશ્ય એવું સ્વરૂપ નથી કે જેને બતાવી શકાય. કે એક પરમાણુ માત્રની સ્પર્શતા ન હોય એવું ચૈતન્ય, એવું દ્રવ્ય હોય, એવું દ્રવ્ય રહી શકે, એના અસ્તિત્વનો આધાર શું, એ કેવી રીતે રહે? જેમ આપણને એમ થાય છે કે શરીર ન હોય તો હું કેવી રીતે રહું? આપણા જ્ઞાનમાં આ વાત બેસતી નથી. શરીર તો જોઈને મારે રહેવા માટે, મારા અસ્તિત્વ માટે, મારે જીવવા માટે. અહીંયા એ કહે છે કે એક પરમાણુ માત્રની મળે ને સ્પર્શતા, એક પરમાણુનો પણ તને સ્પર્શ નથી, આત્માના પ્રદેશોને સ્પર્શ નથી. ચૈતન્યના પ્રદેશો જેવા શુદ્ધ છે એવા શુદ્ધથી એ ચૈતન્ય પોતાના ગુણ સાથે, એ દ્રવ્ય ગુણ અને પર્યાય સાથે છે. અનંત ગુણોનો પિંડ એનો એવી રીતનો જ છે, એમાં કોઈ પુદ્ગલ પરમાણુનો સ્પર્શ નથી. પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો. પૂર્ણ કલંક, કલંક છે એ કર્મની કાલીમાં છે, કર્મનું કલંક છે. આત્માને લાગેલું કર્મનું કલંક પૂર્ણ રીતે હવે રહિત થયો છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુ જો હોય, પરમાણુનું સ્વરૂપ સૂક્ષ્મથી સૂક્ષ્મ તો કર્મનું છે, એનાથી પણ એ રહિત છે. એવું પરમાણુ પણ નથી, કલંક રહિત શુદ્ધ શુદ્ધ. ચંદ્રમામાં કહે છે કે ચંદ્રમાને કલંક છે, પણ અહીંયા તો આ આત્મચંદ્ર એવો પૂર્ણ પ્રકાશિત છે, ઉજ્જવળ છે, શુદ્ધ છે, સ્ફટિક જેવો છે કે જેની અંદર કર્મનું કોઈ કલંક નથી. અડોલ સ્વરૂપ જો, કલંક રહિત છે, અડોલ છે. જે અત્યાર સુધીની એની ચડ વિચળ અવસ્થા હતી, અસ્થિર ઝૂલતી ઝૂમતી અવસ્થા હતી, એ પુદગળના કાયાના પરમાણુને કારણે હતી. જીવ કાયામાં રહેલો છે, દેહમાં રહેલો છે, દેહના યોગ મન વચન કાયાના યોગની અંદર એ રહેલો છે. હવે કાયાના પરમાણુઓ એક સ્પંદન થયા કરે છે, હલ્યા કરે છે. વાસણ હલે તો એની અંદરનું પ્રવાહી હલે જ, એનામાં સ્પંદનો થાય જ, પણ આને પરમાણુનો સંબંધ નથી, મન વચન કાયાના યોગનો સંબંધ નથી. તો હવે અડોલ છે, હવે આત્માના પ્રદેશો નિષ્કંપ છે, કંપન નથી. કંપન થતા જ એ આખા આશ્રવની અવસ્થા શરૂ થાય છે, પણ અહીંયા કંપનની અવસ્થા જ નથી. શરીરની અંદર જે કંઈ આપણે છે એની અંદર પુદ્ગલ પરમાણુઓ, એ પ્રતિપળ ક્ષણ ક્ષણ સમયે સમયે એનું કંપન ચાલ્યા કરે છે, એ વધઘટ થયા કરે છે, એની હાનિ વૃદ્ધિ થયા કરે. શરીરનો એક કોષ પણ કાયમ નથી, જેટલા વર્ષ આયુષ્યને જેટલો નથી, એટલી વારમાં તો અનંત કોષો આવે છે, સર્જન થાય છે અને વિસર્જન પણ થાય છે. આ કાયા આપણે જોઈએ છીએ એ જન્મથી જેવી છે એને એ નથી, આ કાયા તો બદલાઈ જાય છે. 5 વર્ષે 7 વર્ષે તો સંપૂર્ણ એનું પરિવર્તન થઈ જાય છે, કેમ કે પરમાણુઓ છે, એનો પણ ઉત્પાદ વ્યય છે, અને એ બધા હાનિ વૃદ્ધિ થયા કરે છે. સંઘાત છે એટલે સમૂહ છે, જોડાયેલો છે, એના ગુણધર્મોથી જોડાયેલો છે. વૃક્ષતા છે, ચિકાસ છે, એ છૂટું પડતું જાય છે. શરીર એમને એમ હોય છતાં એના પરમાણુઓ છૂટા પડતા જાય છે. આવું એક શરીર જે આપણે ધારણ કરીએ છીએ ને, એ શરીર આપણે જોઈએ છીએ, એ પણ નિત્ય શાશ્વત અખંડ નથી. આપણને આ દ્રવ્ય જ્ઞાન, દ્રવ્યાનું યોગનું જ્ઞાન ન હોવાને કારણે આ વાત પકડાતી નથી કે તું દેહથી ક્યાં સ્થિર હતો, 70-80 વર્ષનું આયુષ્યમાં તું ક્યાં સ્થિર હતો. તારું શરીર તો અનંત વાર પરિવર્તન પામી ગયું, શરીરમાં કેટલા રોગો થયા, કેટલા બેક્ટેરિયા, કેટલા પરમાણુઓ, કેટલી સ્થિતિ થઈ, કેટલા સ્નાયુઓ વૈધા, કેટલો ફેરફાર થયો, રક્તની અંદર ફેરફાર થયો, એના પરમાણુ બદલાઈ ગયા, એના પાર્ટિકલ્સ બદલાઈ ગયા, બ્લડના કાઉન્ટ્સ બદલાઈ ગયા, શું થયું. આ બધું પ્રત્યેક સમયે સમયે આ થતું જાય છે. આને કારણે એની અંદરનું કંપન ચાલુ છે. શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી એનું યોગનું કંપન ચાલુ છે. યોગનું કંપન ચાલુ છે તો યોગના પરમાણુએ પરમાણુએ રહેલ આત્માના પ્રદેશો એનું કંપન પણ ચાલુ છે. જેમ વાસણનું કંપન ચાલુ હોય તો અંદર રહેલા પ્રવાહીનો કંપન ચાલુ હોય. અહીંયા પ્રદેશોને સ્પંદન કહે છે, અહીંયા કંપન કહે છે. જરા વધારે સ્થૂળતા છે અને પેલી સૂક્ષ્મતા છે એટલે પ્રદેશોનું સ્પંદન ચાલે છે. એ સ્પંદન પણ એને જીવને આશ્રવ એટલે કે બંધનું કારણ છે. જ્ઞાનીના સ્પંદનો ઇરિયાપથિકીના સ્વરૂપમાં હોય છે આપણા સ્પંદનો એ સંપ્રાયના સ્વરૂપમાં હોય છે, ગાઢ બંધ પડે છે, એને બંધ પડે આવે ઉદય થાય એ ટકતા નથી, કારણ કે અતિ સૂક્ષ્મથી સૂક્ષ્મ એ બંધ છે. પણ છે દેહનો યોગ છે ત્યાં સુધી કેવડીને પણ એરિયાપથિકીનો બંધ છે. જૈન દર્શનની આ અદ્ભુત વૈજ્ઞાનિક જે સિદ્ધિ છે બહુ વિરલ જીવો સમજી શકે છે, પકડી શકે છે. અહીંયા કે છે અડોલ સ્વરૂપ જો ચૈતન્ય અત્યારે અસંખ્ય પરમાણુ અસંખ્ય પ્રદેશાત્મક છે પણ અડોલ છે. ચૌદમા ગુણસ્થાનક ઉપર એની સ્થિતિ અડોલ છે, કારણ કે એમાં સ્પંદન ઉત્પન્ન કરી શકે એવા દેહનો સંયોગ એને છે નહીં, નિષ્કંપ છે. શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય. આ પરમ જ્ઞાની સિવાય આ વાતને કૃપાળુ દેવને તો આત્મા જેમ દેખાતો હોય ને એમ એનું આ વર્ણન છે. આપણી માફક કલ્પનાનું અનુમાનનું એ નથી, અને આપણે હજી સમજવામાં પણ આપણી પાસે એ સિવાય કાંઈ બીજો આધાર નથી. આ શુદ્ધ જ્ઞાનની પર્યાય છે અરૂપીને જોવાની, અરૂપીને જોવાની અદ્ભુત સ્થિતિ છે. કારણ કે આ આંખથી જોવાનો વિષય નથી, આ જ્ઞાન ચક્ષુથી જોવાનો વિષય છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, બિના નયન આંખ તો જોશે જ, અને નહીં તો આંખ વિનાના પદાર્થને પણ જોઈ શકાય અનુભવી શકાશે નહીં. જ્ઞાનીઓ આત્માને પ્રત્યક્ષ જુએ છે, એના શુદ્ધ સ્વરૂપને જુએ છે. પરમ કૃપાળુ દેવની એટલી અત્યંત શુદ્ધ અવસ્થા છે. એમણે આ પદની રચના કરતી વખતે, આ તો આત્મસિદ્ધિ પછીનું પદની રચના થઈ છે, આત્માની સિદ્ધિ થઈ ગઈ છે, અને આ પદની રચનાની અંદર જ્યારે આ ગાથાઓમાં આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ પરમાત્મા સ્વરૂપ સિવાય કોણ લખી શકે, કોની પાસે આ શક્તિ છે, કોણ આ કેવી રીતે સંભવી શકે. શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય. અમૂર્ત હોવા છતાં મૂર્તિ શબ્દ છે, અને પછીની લીટીમાં કહ્યું છે અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપજો. અમૂર્ત પુદ્ગલ છે એનું સ્વરૂપ મૂર્ત છે, કેમ કે એમાં રૂપ રસ ગંધ વર્ણ અને શબ્દ એના ગુણો છે, અને એ ગુણોથી જે પદાર્થ છે એ કોઈને કોઈ અપેક્ષાએ કોઈને કોઈ આકારમાં મૂર્ત છે. પણ ચૈતન્ય અમૂર્ત છે, અમૂર્ત છે કારણ કે એને પુદ્ગલના એક પરમાણુનો સ્પર્શ નથી, તો મૂર્તિ મંતતા ત્યાં સંભવી શકતી નથી. અને છતાં ચૈતન્ય મૂર્તિ છે, એના અસંખ્યાત પ્રદેશ એ એક એવા મૂર્તિની માફક જેને કહીએ એવા સ્થિર છે. શૈલેષીકરણની શાસ્ત્રમાં રૂપક આપ્યું છે કે જેમ પર્વતનું શિખર છે એ અડોલ છે અને એ એવી રીતનું સ્થિર છે, કુટસ્થ છે, શાસ્ત્રીય પરિભાષામાં કુટસ્થ છે. એક પણ એનું પરમાણુ હલતું નથી. અને એમાં ઉત્કૃષ્ટ ઉદાહરણમાં મેરુ પર્વતનું આપે કે કાળના પ્રચંડ વાયરા વાય તો ભલભલા પર્વતના ભાંગીને ભૂક્કા થઈ જાય, પણ મેરુની કાંકરી પણ હલે નહીં. આવું મેરુ પર્વતનું મહાત્મ્ય શાસ્ત્રોની અંદર કહ્યું છે. એના જેવો આ આત્મા મેરુ સમાન, ગંગા સતીએ કહ્યું કે મેરુ તો ડગે પણ મનડા ન ડગે. મેરુથી પણ આ ચૈતન્ય મેરુ, આ ચૈતન્ય મેરુ અદ્ભુત છે. ઋષભદેવના સમયની અંદરની આ મેરુ પર્વતની જે વાતના એ વખતના આપણા જ્ઞાનીઓ હતા એને રચના કરી છે, એને ઋષભદેવને મેરુ પર્વત સાથે સરખામણી કરી હતી. અને ભગવાનને જ્યારે જ્ઞાન થયું ત્યારે મેરુ તેરસ એ કહેવાય છે. ઋષભદેવનું જ્યારે કેવળ જ્ઞાન થયું ત્યારે મેરુ તેરસ, મેરુ સમાન થયા છે. આ ઠીક છે, બીજી બધી વાતો છે, પણ અહીંયા આ એવો એનો અદ્ભુત આત્માની સ્થિતિ ચૈતન્ય મૂર્તિ, એનો એક પ્રદેશ પણ હલતો નથી. મૂર્તિનો અર્થ જ અખંડ સ્થિરતા જેનામાં છે. મૂર્તિની સામે પ્રણિધાન કરો તો ધ્યાન હલે નહીં આપણું, જો પ્રણિધાન હોય તો, કારણ કે મૂર્તિ સ્થિર છે. એની સામેનું પ્રણિધાન કરવાથી એક પણ પ્રદેશની ચંચળતા રહેશે નહીં. આ ચૈતન્ય મૂર્તિ છે, અનન્યમય, એના જેવું બીજું એકેય સ્વરૂપ નથી. અન્ય કોઈ આવું કોઈની તોલે, કોઈ આની તોલે આવી શકે નહીં. અનન્ય, જેની તોલે, જેની સ્થિરતાની તોલે કોઈ પદાર્થ જગતની કોઈ સ્થિતિ, એટલે મેરુ પણ ત્યાં પાછો પડે છે, આવી શકે નહીં. આવી આત્માની શુદ્ધ નિરંજન, શુદ્ધ છે, પરમાણુ નથી, એક પણ પરમાણુ નથી, એની શુદ્ધતાનું શું માપ? 24 કેરેટનું સોનું હોય, 100 ટચની લગડી હોય, એક અંશ પણ મલિનતા નથી. એવો આ ચૈતન્ય, જે એની મલિનતા હતી એ તો કર્મને કારણે હતી. પૂદગઢમાં પણ સૂક્ષ્માથી સૂક્ષ્મ પૂદગઢ એ તો કર્મનું સ્વરૂપ છે, પૂદગઢનું અવિભાજ્ય રૂપ છે. એ પણ જેના નાશ પામ્યા છે, તો આ એની નિરંજન, આ શુદ્ધ કેવો? અને નિરંજન અંજન જે છે એ કર્મરૂપી અંજન છે, એટલે શુદ્ધતા કહ્યું છે. એનું કર્મરૂપી અંજન હંમેશને માટે સમાપ્ત થયું છે. નિરંજન હવે કર્મથી રંજિત થયેલો નથી. લેશિયાની અંદર વ્યાખ્યા સરસ આવે છે કે આપણા ચૈતન્યના ભાવો છે એ કશાયથી રંજિત છે, એને લેશિયા કહેવાય છે. રંજિત ભાવ યુક્ત જે આપણે ચૈતન્યના ભાવો છે એ કશાય ભાવથી રંજિત થયા છે, એને કહેવાય છે લેશિયા. એની 6 પ્રકારની અવસ્થાઓ પણ આપી છે, એક સમજવા માટે રંજિતપણું સમજવું છે. નિરંજન અને રંજિત, એ નિરંજન છે. હવે કોઈ પણ પ્રકારનો જગતનો કોઈ પદાર્થ એના ઉપર છાયા આપી શકે નહીં, કોઈ પદાર્થની જાય એના ઉપર ન પડે. જ્ઞાનીઓએ ઉદાહરણ આપ્યું છે નિરંજન માટે, સ્ફટિક રત્ન છે. એ સ્ફટિક રત્ન અત્યંત શુદ્ધ છે, કોઈ પણ પ્રકારનો વર્ણ એટલે રંગનું કોઈ સ્વરૂપ સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ એમાં નથી. તો સ્ફટિક છે, પણ જ્યારે સ્ફટિકને જોવામાં આવે ત્યારે એટલી શુદ્ધતા જે જ્ઞાનીઓ વર્ણવી છે એ દેખાતી નથી. કા તો કે હંમેશા એ પદાર્થને ક્યાંક તો રાખવો પડે, ટેબલ ઉપર રાખો, કપડા ઉપર રાખો, કાગળ ઉપર રાખો, જ્યાં રાખો અહીંયા એની છાંય, એની જાંય પડે. એ પડ્યા વિના રહે નહીં, સતત પદાર્થમાંથી નીકળતા કિરણો એની જાંય એક સ્ફટિક ઉપર પડે છે, એટલે એ જે છે એ સ્ફટિકને જાંયવાળું. એટલે કે છે સ્ફટિક કેવું, તો કે એના સંગમાં જેની જાંય જેવી પડી છે એવું આપણને ભાસે, પણ ખરેખર એ રંગ એનો નથી. પાછો જાણકાર એમ કહે કે આમાં ગુલાબી જાંય દેખાય છે, આમાં લાલ જાંય દેખાય છે, આમાં લીલી દેખાય છે, પણ એકેય રંગ એનો નથી, સ્ફટિકનો નથી. નિર્મળ સ્ફટિક જેવી નિર્મળતા એવો જીવ, જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેવો રે જીવ સ્વભાવ, તે શ્રી જીને વિવેચ્યો રે. જીનેશ્વર ભગવાને આ કહ્યું છે, આ સ્ફટિક જેવો આ જીવ છે, એનો સ્વભાવ આવો છે, નિરંજન છે. આપણે પાણીને જોઈએ, પાણીનો રંગ કેવો? તો કે પાણીનો રંગ તો છે નહીં, કેવો કેવો એને પાણીનો રંગ કેવો હોય કદાચ, તો કેવો કેવો? પાણી પોતાની મેળે જેટલું ઘટતા થાય છે, સમૂહ એનો જથ્થો જેટલો છે એ પ્રમાણે એક એક જથ્થા ઉપર જે કાંઈ હવામાનથી એની છાંય પડી છે એને કારણે, એ છાંયની ઘટતાને કારણે ક્યાંક આપણે ગયા તો કોઈ નદીનું પાણી સફેદ દેખાય, કોઈ કાળું દેખાય, કોઈ સરોવરનું પાણી આપણને વાદળી જેવું દેખાય, ક્યાંક આકાશ જેવું દેખાય, કોઈ એવા સમુદ્રમાં રાતો સમુદ્ર ને કાળો સમુદ્ર ને કંઈક પ્રકારના છે. પણ એક પાણીનું જે અંશ નાનું પરમાણુ છે એ રંગવિહીન છે. તો એ પ્રકારે એની અંદર કંઈક ને કંઈક રંજિતપણું છે, એનો ગુણ નથી પણ રંજિતપણું છે. સ્ફટિકમાં રંજિતપણું છે, જલમાં રંજિતપણું છે, એમ આત્મામાં રંજિતપણું છે. પણ હવે આ આત્મા એક પણ પરમાણુનો સ્પર્શ એનો કેટલો નથી એ બતાવવા માટે શબ્દ છે નિરંજન. આત્મા નિરંજન છે, અંજન એનું એક પણ પ્રકારનું નથી. એના સ્વરૂપમાં કોઈ બાહ્ય અંજન, બાહ્ય પદાર્થનું જ હોય, બાહ્ય પદાર્થ કોઈ પણ, પછી પ્રકાશ હોય, કિરણ હોય, જે હોય એનું જ હોય. શુદ્ધ એટલા માટે શુદ્ધ છે, ચૈતન્ય મૂર્તિ છે. આત્મા ચૈતન્ય ઘન છે, એના એક એક પ્રદેશ ચૈતન્યવન છે. એવું નથી કે એનો ઉપરનો ભાગમાં ચૈતન્ય છે ને અહીંયા નથી. ક્યાંક એનું કેન્દ્રીકરણ એ યોગની પરિભાષા છે કે ભાઈ અહીંયા છે એ આત્માના પ્રદેશો, એને આપણે જ્ઞાન કેન્દ્ર કે ચેતના કેન્દ્ર કે. પણ એથી કરીને અહીંયા છે એટલે પગના અંગૂઠામાં નથી એવું નહીં માનવાનું. ચક્રોની વ્યવસ્થા છે, યોગશાસ્ત્ર છે. એ યોગશાસ્ત્રમાં આટલી બધી સૂક્ષ્મતા મૂકી છે કે ચૈતન્યની વિશેષ ઘનતા ક્યાં છે. પણ એક પણ પ્રદેશ આત્માનો ચૈતન્ય વિહીન નથી એટલે ચૈતન્ય મૂર્તિ છે, અનન્યમય. એની તોલે કોઈ જગતની અંદર કોઈ પદાર્થ આવી શકે એમ નથી, એને કોઈ ઉપમા આપી શકાય એમ નથી. એને નિરૂપમ કહ્યો છે, અનુપમ કહ્યો છે. આપણે કવિતા ચાલતી, પ્રભુ અંતર્યામી જીવન જીવના દિન શરણા, પ્રભા કીર્તિ કાંતિ ધન વિભવ સર્વસ્વ જનના, પિતા માતા બંધુ અનુપમ સખા હિત કરણા. ઉપમા શું આપવી? ત્યાં ઉપમાની અર્થ અનુપમા એટલે પોતાની સ્ત્રી અંગેની વાત છે, સ્ત્રી સંબંધ. અનુપમ આત્મા છે, અનુપમ છે, નિરૂપમ છે. સહજ પદરૂપ જો છેલ્લે શબ્દ મૂકી દીધો એક, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય અગુરુ લઘુ. આત્માની અંદર કર્મને કારણે ગોત્રની અવસ્થા હતી એટલે ઉચ્ચ નીચતા બે આત્મા વચ્ચે એક અવસ્થા ભેદ હતો, એક અવસ્થા ફેર હતો. બંને આત્માઓ હોવા છતાં ઉચ્ચ ગોત્રનો આત્મા અને નીચ ગોત્રનો આત્મા એ બેની અંદર એનો ગુણ છે એનું પ્રગટીકરણમાં ભેદ દેખાતો. એટલે ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર, ગોત્ર બે પ્રકારના એવી આપણી, પણ એ કર્મ સહિત આત્માની અવસ્થા છે એટલે એને અગુરુ લઘુની અંદર નથી ઉચ્ચ કે નથી નીચ. આત્માની કોઈ, બધા જ આત્મા સમાન છે. પણ કર્મની અંદર કર્મ સહિતના આત્માઓ છે એમાં ભેદ છે. એમાં એ ઉચ્ચ ગોત્રનો આત્મા છે, એ નીચ ગોત્રનો આત્મા છે. એની સૂક્ષ્મ વાતો કર્મગ્રંથની અંદર ઘણી સરસ રીતે મુકાયેલી છે પણ એ અત્યારે આપણો વિષય નથી. પરંતુ કર્મ એક પણ ન હોય ત્યારે એનો આ અગુરુ લઘુ ગુણ એટલે આત્માનો આ પ્રતિજીવી ગુણ, સમાનતાનો સર્વ આત્મા, એ એક જ સ્વરૂપે શુદ્ધ ચૈતન્ય આત્માઓ બધા સમાન છે એવી એની અવસ્થામાં એ આવે છે જ્યારે આ કર્મરહિત થાય છે. ચૌદમા ગુણસ્થાનકે એ પોતાનું અગુરુ લઘુત્વ પ્રાપ્ત કરે છે. અહીંયા ગોત્ર કર્મનો સર્વથા નાશ છે કે જે એને બીજા આત્માથી જુદું પાડે એવી અવસ્થા રહેતી નથી. એ અગુરુ લઘુ અમૂર્ત, એક પણ પરમાણુ ન હોવાને કારણે પરમાણુનો કોઈ ગુણ નથી અને પરમાણુનો ગુણ ન હોવાને કારણે મૂર્તતા છે જ નહીં એટલે અમૂર્ત છે. ચૈતન્ય મૂર્તિ હોવા છતાં અમૂર્ત છે. સહજ પદ રૂપ જો, સહજ પદ છે. જેવું પોતાનું ચૈતન્યનું જેવું પદ છે, કોઈના સ્પર્શ વિનાનું, કોઈના સંગ વિનાનું, કોઈના સંબંધ વિનાનું, કોઈ પણ પ્રકારના સંયોગ વિનાનું. કેવું? તો કે જાય પણ નહીં. એને સમયસારમાં પર સમય શબ્દ કીધો છે. પર સમય એટલે કોઈ પણ પૂતગલ પદાર્થનો એના ઉપર પડછાયો પણ નથી. એવો શુદ્ધાત્મા, અત્યંત શુદ્ધાત્મા એ એની સહજ અવસ્થા છે. શુદ્ધાત્મા એ આત્માની સહજ અવસ્થા છે. આપણે સહજાત્મ સ્વરૂપ કહીએ કે શુદ્ધાત્મ સ્વરૂપ કહીએ એ એકાર્થવાચક છે. સહજાત્મ સ્વરૂપ, શુદ્ધાત્મ સ્વરૂપ, સર્વાત્મ સ્વરૂપ, એ સર્વાત્મ સ્વરૂપ આ અઘુરુ લઘુ નથી એટલે સર્વાત્મ. બધા આત્માઓ સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. સર્વાત્મ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, શુદ્ધાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સર્વાત્મ સ્વરૂપ પરમ ગુરુ, પરમાત્મા સ્વરૂપ પરમ ગુરુ. આ પરમાત્મા સ્વરૂપ છે, પોતાના પદને એ પામ્યા છે સહજ અવસ્થામાં. અને છેલ્લે સિદ્ધાત્મા સ્વરૂપ, એ જ આત્મા સિદ્ધ છે. આ બધા એકાર્થવાચક છે. જુદા જુદા જ્ઞાનીઓએ જુદા જુદા શબ્દની પરિભાષાની અંદર આ ચૈતન્યના મહિમા ગાયો છે. પણ આ ચૈતન્ય આવી પ્રકારનો છે, આ પરમ કૃપાળુ દેવે 18મી ગાથાની અંદર અદ્ભુત રીતે કહ્યું છે. જેટલું શબ્દમાં કહી શકાય, અને પોતે જે કહ્યું હતું કે આત્મસ્થ થઈને તે આત્માને જે પ્રકારે વક્તવ્ય પ્રમાણે વ્યક્ત થઈ શકે તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, એમ અપૂર્વ ઔષધની અંદર આ 18મી ગાથામાં આત્માનું સ્વરૂપ, અયોગી ગુણ સ્થાનક ઉપર રહેલ આત્માનું સ્વરૂપ, અયોગી પદમાં રહેલ આત્માનું સ્વરૂપ, આ એક ગાથાની અંદર કૃપાળુ દેવે એના બધી જે કંઈ પર્યાયો હતી ગઈ. આ શુદ્ધ પર્યાય દ્રવ્ય ગુણ અને પર્યાયની એકરૂપતા, શુદ્ધ પર્યાયમાં પરિણમતો આત્મા, એની સરસ વાત એ 18મી કડીમાં કહી છે. ખૂબ ચિંતન કરીએ, મનન કરીએ, એના ભાવોને અવધારીએ ત્યારે આપણને આ શુદ્ધાત્માનું સ્વરૂપ, સહજાત્માનું સ્વરૂપ એ લક્ષમાં આવે, પરમાત્માનું સ્વરૂપ. અને એ જ્યારે આપણે જાપ કરીએ ત્યારે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આ આત્મા આવું સ્વરૂપ, એના જેવો મારો કોઈ ગુરુ નથી. જો એનું અનુસંધાન પોતાને પોતાના સ્વરૂપ સાથે થાય, સ્વ સાથે થાય, તો એ જ તને પોતાનું સ્વરૂપની પ્રતીતિ કરાવે. સરસ અદ્ભુત વાત મૂકી છે, સહજ પદ રૂપ જો, સહજ. હાથ નોંધની 4માં એક વાત સરસ લખે છે કે જે પુરુષ આમાં નોંધ કરે છે એ સહજ નોંધ છે, અને પુરુષ પણ સહજ છે. કૃપાળુ દેવ સહજ પુરુષ છે, સહજ આત્મા છે. આટલા આટલા વ્યવહાર પ્રપંચની વચ્ચે રહેલો એ આત્મા સહજ છે. સહી લખે છે અમુક વર્ષ પછી તો સહજાત્મા સ્વરૂપ, એમને નથી લખાતું. સારા સારા શબ્દો છે એટલે લખી નાખીએ, એ આપણા જેવા અજ્ઞાની ને અભિમાની નથી. આપણે તો ગમે તેવા ઉત્કૃષ્ટ વિશેષણ હોય એ આપણા માટે પણ વાપરીએ અને બીજા માટે પણ વાપરીએ. વિવેક ન હોય અજ્ઞાનીમાં, વિવેક ન હોય. જ્ઞાની જ્યારે એ પોતે સ્વ સંબંધી લખે ત્યારે બહુ જાગૃત હોય, એ લખે જ નહીં. સહજાત્મ સ્વરૂપે જીવીએ છીએ, અનવકાશપણે અમારું આત્મ સ્વરૂપ એક ધ્યાન ચાલ્યા કરે છે. કેવી અદ્ભુત અવસ્થાઓના એમના પોતાના કેટલાક ઉદ્ગારો છે, એ ઉદ્ગારો એના સહજ સ્વરૂપના છે. એટલે એમણે હાથ નોંધમાં લખ્યું કે આ પુરુષ સહજ છે. સહજ પુરુષના આશરે આપણે બેઠા છીએ, આપણે સહજ પુરુષના બોધના સહજ વચનો એની વિચારણા કરીએ છીએ. અત્યંત મહાત્મ્ય છે, આની તોળે કોઈ ન આવે. વાત કરવી હોય તો કરીએ, આ કોઈ અભિમાનનો વિષય નથી, ખોટો ગર્વ લેવાનું પણ નથી. પણ સાક્ષાત સહજ આત્માની વાણી આવી નિર્ભેળ, નિર્મળ, ચૈતન્ય યુક્ત, આત્માને સ્પર્શીને નીકળેલી એવા પૂદગલ ક્યાં લેવા જવા. અનેક જગ્યાએ અનેક વસ્તુ વિદ્વાનોએ લખી છે, પણ ક્યાંક ને ક્યાંક એના કસાય ભાવથી એ વાત રંજિત છે, ક્યાંક ને ક્યાંક એની અંદર એની છાયા પડી છે. પરંતુ આ બધી શુદ્ધ આત્માની વાત છે. અપૂર્વ અવસર એક એવું અદ્ભુત કાવ્ય છે, નિજ સ્વરૂપને ઓળખવાનું, નિજ સ્વરૂપની આપણે પ્રાપ્તિ કરવી હોય, એની ભક્તિ કરવી હોય તો આપણને પ્રાપ્ત થયું નથી, પણ પ્રાપ્ત થાય તો કેવું હોય, એ શ્રદ્ધા માટે આ 18મી ગાથા બહુ મહત્વની છે. જે પ્રાપ્ત કરવું છે એ વિશેની આપણી જો કંઈ પણ પ્રકારની ભ્રાંતિ હોય તો એ પુરુષાર્થમાં પ્રાપ્તિ અધૂરી રહે, એ પુરુષાર્થ સમ્યક ન હોય, અવળો હોય. પણ જે સ્વરૂપ મારે પ્રાપ્ત કરવું છે એને વિશેની એના સ્વરૂપ બાબતમાં ભ્રાંતિ રહિત મારે થવું જોઈએ. આ રીત છે, આ રીત છે. સમયસરની ગાથામાં બહુ સરસ વાત આવે છે આગળ, એમાં લખ્યું છે કે આત્માને અકર્તા કયો છે એ તો દેહની અપેક્ષાએ કયો છે. આત્મા કર્તા છે કારણ કે એનું પરિણામી તત્વ છે, એ દ્રવ્ય છે, એ પરિણામી છે. અનંત એની પર્યાયો છે, એ પરિણામ વિના પર્યાયોનું સંભવિત નથી. એ જે ઉત્પાદન વ્યય ચાલે છે એ આત્માની અવસ્થાને સમજવી પડે, ધારણ કરવી પડે. સ્વરૂપની અપેક્ષા એ કરતા છે. ઘણી વાર મગજની અંદર એટલી બધી ભૂમિકા આપણી દ્રઢ થઈ જાય છે, અવળી થઈ જાય છે, અકર્તા અકર્તા અકર્તા. ને મેં જોયું ચારેય બાજુ એવા સ્લોગન્સ પણ લગાડી લીધા હોય છે. સમયસરમાં આ વાત બહુ સરસ રીતે ત્રણ ગાથાઓમાં મૂકી છે. આત્મા સ્વરૂપનો કર્તા છે, એ નિત્ય પરિણામી છે. પરિણમન જો અટકી જાય, એનો સ્વભાવનું પરિણમન જો ન હોય, પરિણમન એનું કર્મ છે અને એ કર્મનો કોઈ કરતા તો હોવો જ જોઈએ. એની શુદ્ધ પરિણતિ એની ક્રિયા છે, ક્રિયા કરતા વિના ન થાય, અને એને કરતા સ્વયં એનું ચેતન તત્વ છે. એટલે એ જો બરોબર સમજાય, વસ્તુનું સ્વરૂપ ન આવે તો આ એને સમજવાની સમયસરમાં શબ્દ લખ્યો છે. આ એક રીત છે અને આ વાત કૃપાળુ દેવે આપણને સહજમાં સમજાવી દીધી. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. ભાઈ રીત આની સમજી લેતો, એકય આભાસ નહીં, એકય આભાસ નહીં, નિરંજન પણ કોઈ આભાસ આત્મામાં લાવીશમાં. અને 122મી ગાથા, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોક્તા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ. શુદ્ધ ચેતનાના પરિણામનો આત્મા કરતા છે અને ભોગતા છે, એટલે સાદી અનંત અનંત સમાધિ સુખમાં, એની સમાધિ પણ સુખ અનંત છે, એનું સુખ અનંત છે, તો એની આ પરિણતિ અનંત છે. એ એનો કરતા છે, પરિણતિનો પરિણામનો કરતા એ પોતે છે, પોતાની ચેતનાનો કરતા એ પોતે છે. સ્વ અપેક્ષા એ કરતા છે, પર અપેક્ષા એ અકર્તા છે. ઉપચારથી જે શબ્દ પ્રયોગ જ્યાં કયા હોય એનો ભાવ જો ન પકડાય તો વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજાશે નહીં, ઘણી ગડબડ થશે. જે પ્રાપ્ત કરવું છે એ આભાસ રહિત વસ્તુનું સ્વરૂપ સમજાવવું જોઈએ. એટલે આત્મસિદ્ધિના ઉપાયમાં બંધના કારણ, રાગ દ્વેષની નિવૃત્તિ આ બધું પકડી શકાય એવું છે, પણ આભાસ પકડાતો નથી. જેથી કેવળ પામીએ, કેવળ પામીએ એટલે એક પણ આભાસ વિના આત્મદ્રવ્ય, કેવળ ચૈતન્ય દ્રવ્ય, નિરંજન જે છે, જેવું છે તેમ, અગુરુ લઘુ છે, ચૈતન્ય મૂર્તિ સ્વરૂપ છે, સહજ છે. એ સહજ આત્મા લક્ષ્ય થાય, સહજના લક્ષ્ય સહજની પ્રાપ્તિ થાય. જો આત્માનું લક્ષ્ય સહજના આત્માનું લક્ષ્ય ન હોય તો સહજની પ્રાપ્તિ ન થાય. આવો મંત્ર કૃપાળુ દેવે મુનિશ્રીને આપ્યો કે લ્યો સાધનાનો મંત્ર પકડી લ્યો, સાધનાનું રહસ્ય પકડી લ્યો. આપણે ગમે તેને બધી એક અપેક્ષા, એ વ્યવહારની અપેક્ષા જ્યાં સુધી છે ભૂમિકા ત્યાં સુધી, એ બાહ્ય ગુરુની અપેક્ષા છે, પછી પોતાને પોતે પોતાનો ગુરુ બને છે. આત્મદીપો ભવ, અને એ છે સહજ આત્મ સ્વરૂપ. તારું આત્મ સ્વરૂપ સહજ છે, મલિન છે ત્યાં સુધી કોઈ તને શુદ્ધ આત્મા ચૈતન્ય એ તને ઉપયોગી ઉપકારી થાય, પણ પછી તો તારું સ્વરૂપ જ એના સહારે જ તારે, તું જ તારા સ્વભાવનો કરતા, તું જ તારા સ્વભાવનો ભોગતા, અને એ કરતા ભોગતા પણ તારું અનંત અને અવ્યાબાદ, એમાં કોઈ જગતની તાકાત બાધા ઉત્પન્ન કરી ન શકે, અવરોધ ઉત્પન્ન કરી ન શકે, અંતરાય ન કરી શકે. આવું સુખનું સ્વરૂપ છે. કેમ કે આત્મા જેમ જ્ઞાન સ્વરૂપ છે એમ સુખ સ્વરૂપ છે, કેવળ સુખ સ્વરૂપ. અને સુખ સ્વરૂપ છે ત્યારે એને કોઈ પણ સંગની વિકલ્પ આવે નહીં, કોઈ પણ પદાર્થની અપેક્ષા થાય નહીં. સ્વયંની જ્યારે પૂર્ણ સુખની અનુભૂતિમાં હોય, સમાધિ સુખ જેને કહીએ, ત્યારે આ જીવની આ અવસ્થા કેમ ટકતા હશે? સિદ્ધલોકની અંદર જીવો અનંત કાળ સુધી એ સમાધિ સુખના કારણે ટકે છે, એનું અવલંબન છે, પોતાની પૂર્ણતાનું અવલંબન છે. સરસ રીતે 18મી ગાથાની વાત થઈ છે, આગળની ગાથા લઈએ આપણે. પૂર્વ પ્રયોગાદિ કારણ ના યોગથી ઉર્ધ્વગમ સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો સાદિ અનંત અનંત સમા સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અયોગી ગુણ સ્થાનકમાં પહોંચેલો આ આત્મા આવી અવસ્થામાં પોતાના સહજ સ્વરૂપમાં જ્યારે આવી જાય છે ત્યારે ત્યાં રહેતો નથી. જ્યાં એ સાધના કરે છે ત્યાં 13માં 14માં સુધી પહોંચે છે. એ 14માં આવી ગયો અને 14માની એની સ્થિતિ બતાવી દીધી, સંપૂર્ણપણે એ શુદ્ધાત્માની સ્થિતિ બતાવી, શુદ્ધ ચૈતન્યની સ્થિતિ 18મી ગાથામાં બતાવી કે આ આત્મા એ રહેતો નથી હવે ત્યાં, એક સમયની અંદર રહેતો નથી. તો કે પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો. હવે સિદ્ધાલય ઉપર જઈને સ્થિર થઈ જાય છે એક સેકન્ડના અનંતમાં ભાગની અંદર. જેવું આ અયોગી પદ પ્રાપ્ત કર્યું કે લોકાગ્રે પહોંચે છે, કેટલું પ્રમાણ હશે એનું જે જગ્યાએ પોતે આ રીતની સ્થિતિ પ્રાપ્ત કરી અયોગી ગુણ સ્થાનકની, એ આત્મા એક સમયની અંદર એ ત્યાં સિદ્ધાલયમાં સ્થિત થાય છે. ઉર્ધ્વગમન એનો આ સ્વભાવ છે. પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી શાસ્ત્રકારો કહે છે, પૂર્વ પ્રયોગના 4 અર્થ આપ્યા છે. એક અર્થ એ છે કે અનાદિકાળથી અત્યાર સુધી અને ખાસ આજ જ્યારે દર્શનમાં ગયા પછી 4થા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધી એટલો જબરજસ્ત તીવ્ર પુરુષાર્થ ચાલે છે, એનો વેગ છે. અને વેગને કારણે હવે ત્યારે કઈ નથી, છતાં પણ એ વેગથી એ આત્માનું ઉર્ધ્વીકરણ થઈ જાય, ચેતનાનું ઉર્ધ્વીકરણ થાય. એ મુક્ત થઈ ગયો છે કર્મથી. એને અગુરુ લઘુમાં કર્મનું પૂતગલનો ગુણ ગુરુ છે અને આત્મા તો લઘુ છે. હવે એને રોકનાર, એને નીચે લેનાર હંમેશા ચૈતન્યની ગતિ ઉર્ધ્વ છે અને પૂતગલની ગતિ અધો છે. એની અધોગતિનું કારણ પૂતગલ કર્મનો ભાર છે. એ આપણને અત્યારે આ મધ્ય લોકમાં અથવા નીચે તીર્છા લોકમાં લઈ જાય, એ કર્મના ભારથી જીવ જાય છે ગતિને પણ. જો કર્મ ન હોય તો જીવ ઉર્ધ્વ ગતિમાં જાય, એ ઉર્ધ્વ ગતિમાં જાય છે. એક પ્રયોગ એ થયો છે એનો, એટલો બધો છે. જ્ઞાની કે છે, કુંભાર જ્યારે ઘાટ ઘડવો હોય ત્યારે ચાકડાને ખૂબ ચલાવે, ખૂબ ચલાવે, ખૂબ ચલાવે, પછી દંડ મૂકી દે, મૂકી દે, પછી એટલું બધું એ ચક્કર ચાલતું હોય કે આખું માટીના પેન્ડની અંદર એ ઘટનો આકાર આપી દે ત્યાં સુધી એ ફરતું જોઈ, એટલો વેગ મળે છે. સાધનાનો વેગ એટલો છે કે આત્મા એકદમ ઉર્ધ્વગતિ પોતાના સ્વભાવને એને મળે છે, પોતે પોતાનો ઘાટ ઘડે છે. બીજું કે છે, એરંડા બીજ છે એ જ્યારે સુકાય છે ત્યારે ફાટે છે. એ એરંડાનું બીજ ફાટે છે એટલે વાતાવરણથી એટલું બધું હળવું થઈને ઉર્ધ્વગતિ એકદમ ઊંચે ઉડે છે. ત્રીજું કે છે, સ્વાભાવિક ગતિ અગ્નિ છે, એ અગ્નિને જ્યારે પ્રગટાવવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારનું અગ્નિ સ્વરૂપ છે એટલે અગ્નિ ઉર્ધ્વ જ જાય, અગ્નિ ક્યારે અધોગતિ ન હોય. આપણે દિવાસળી મીણબત્તી સળગાવીએ છીએ, અગરબત્તી સમજાવીએ છીએ, આપણને ખબર છે કે એની ગતિ ઉર્ધ્વ જ હોય. ખબર ન હોય એટલે આપણે આમ દિવાસળી પકડી અને પછી હાથ દાજી જાય ને પછી છોડી દે, જેટલી લે છોડી દે. એક કઈ ન અગરબત્તી સળગે, ન મીણબત્તી સળગે, ન દીવાની વાટ સળગે અને બાકસ ખલાસ થાય. કેમ કે ખબર જ નથી કે તારે જેવું સળગે એટલે ઊંચી કરી નાખવી જોઈએ. કેમ કે એની ગતિ અને પછી દીવાની નીચે તારે રાખવી જોઈએ. તો દીવો પ્રગટશે, મીણબત્તી પ્રગટશે, અગરબત્તી પ્રગટશે અને એની મેળે મેળે સમાપ્ત થશે. આંગળી સુધી આવશે મૂકી દેજે. પણ આ તો હજી સળગું નથી કે આમને આપણે જોઈ છીએ, અનુભવનો અભાવ છે. એ બાકસ ખાલી કૈરા કરે છે અને કઈ થતું નથી. ખબર નથી બાકસ કેમ સળગાવવી. સામાન્ય એનો કેમ કે પ્રકાશને સામાન્ય ધર્મનો આપણને ખ્યાલ નથી કે આ અગ્નિશિખા છે એનું ઉર્ધ્વ ગતિ છે. એ તમે જેવી દિવાસળી સળગાવી એટલે એની ઉપર. હવે એમને એમ તમે આમ પકડી રાખો, નીચે દિવાસળી ટોપકું આમ સળગાવવા જાઓ તો તમારી આંગળી દાઈ જાવીને રહે ને તમારી તાકાત ને તમે મૂકી દેશો. અને ત્યાં હજી એનો સ્પર્શ પણ થયો નથી જે પદાર્થને સમજ સળગાવવો છે, પ્રજ્વલિત કરવો છે. આમને આમ અનંત વાર આવું થયું છે. બાકસો જ ખાલી થઈ છે, જ્યોત પ્રગટી નથી. એમ આ આત્માની ઉર્ધ્વ ગતિ છે. જેવા પુદગલ ગયા છે, આત્મા એ પોતાનો સ્વભાવ પોતાની ગતિ પકડી ગયા. આનંદગંજીએ કહ્યું અપની ગતિ પકડેંગે. એક પાંચ ચરણની અંદર કહ્યું કે રાગ દોષ જો બંધન હૈ ઇનકા નાશ કરેંગે. હવે અમે અમારી ગતિ પકડી લેશું. અમારી ગતિ શું છે? ઉર્ધ્વ. અત્યાર સુધી જે અધોગતિ હતી, તિર્યંચ ગતિ હતી, એ બધી ગતિનું કારણ શું? પુદગલનો સંગ, એનું લક્ષણ હતું. એ અમારું નહોતું. અમારો સ્વભાવ ઉર્ધ્વગામી સ્વભાવ છે. ચેતના ઉર્ધ્વગામી છે, અધોગામી નથી. કર્મ અધોગામી છે. અને આ રીતે એને પોતાની સ્વાભાવિક ગતિમાં મૂક્યું. અને કહે છે કે એ ત્યાં સીધા લઈ અટકી કેમ ગયો? અલોકાકાશમાં કેમ ન ગયો આત્મા? શાસ્ત્રકારોએ ન્યાય આપ્યો છે કે છ દ્રવ્ય છે એ લોકમાં જ છે, આકાશની મર્યાદામાં છે. અલોકાકાશમાં બીજા દ્રવ્યો જે છે, આત્મા ગતિ કરનારને ગતિમાં મદદ કરનાર એવું જે ધર્માસ્તિકાઈ નામનું તત્વ છે એ ત્યાં અલોક આકાશમાં નથી. એટલે આકાશના ટોચ ઉપર છેડા ભાગની અંદર આ સિદ્ધશિલા રહેલી છે. આ સિદ્ધાલયની અંદર એ જેને સ્થિત થાય છે, કારણ કે ત્યાં એને સહાય કરનાર ત્યાં સુધી જ છે. છ દ્રવ્ય આકાશની મર્યાદામાં છે, લોકની મર્યાદામાં છે. છ દ્રવ્યના સંગ્રહને લોક કહે છે. લોક એટલે કેટલું પ્રમાણ? તો જ્યાં છ છ દ્રવ્ય વિદ્યમાન છે તેટલું. પછી આકાશ એકલું જ છે, પણ બાકીના પાંચ દ્રવ્યો નથી. એમાં એટલા માટે નથી કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના બે દ્રવ્યો છે જે ગતિવાળા પદાર્થોને ગતિમાં સહાય કરે છે અને સ્થિરવાળા પદાર્થોને સ્થિરતામાં સહાય કરે છે. એ તત્વની ત્યાં અનુપસ્થિતિ હોવાને કારણે અલોકાકાશની અંદર એ જતું નથી, સિદ્ધાલયની અંદર સ્થિત થાય છે. અને શબ્દ મૂક્યો છે સુસ્થિત. સુસ્થિત એ જ્યારે પોતાના અવગાહનને ધારણ કરીને એ સિદ્ધાલય પહોંચે છે, પછી સુસ્થિત થયું છે. હવે આત્મા ક્યાંયથી પણ ખસવાનો નથી. એને પોતાનું સ્થાન અદ્ભુત લઈ લીધું છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં એને હવે એક પ્રાપ્તિ થઈ એક એની અવસ્થાની. સુસ્થિતની અવસ્થા કારણ શું? કે એને અનંત એવું સમાધિ સુખ પ્રાપ્ત થયું છે. અનંત હવે ક્યારેય કાંઈ ઓછું ન થાય, ઘટે નહીં, એની કોઈ હાનિ ન થાય, એને કોઈ અવરોધ ન થાય, એને કોઈ બાધા ન પહોંચે, એને કોઈ અંતરાય ન આવે. અદ્ભુત સમાધિ સુખ એટલે સુખનું પૂર્ણ સ્વરૂપ, જે પોતાનું સ્વાભાવિક અવસ્થા છે. જીવ સુખનું ધામ છે. સુખધામ અનંત સુસંત ચહી. આ સંતો એને ચાહે છે અનંત સુખના ધામને. એ જીવ અનંત સુખનું ધામ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. તું સુખનું ધામ છો, એમાંથી સુખનો સ્રોત છો. સ્રોત સ્રોત સુખ એમાંથી વહે છે, એ તું છો. તારામાંથી વહેતું સુખ વહેતું છે, અનંત કાળ સુધીનું છે. એટલે એને સમાધિ સુખ કીધું છે. અને એની અંદર કોઈ પણ પ્રકારની અવ્યાબાધ કીધું, બાધા નહીં આવે. હવે અનંત કીધું એ ક્યારે એનો અંત પણ નહીં આવે. અક્ષય સુખ એ ક્યારે ક્ષીણ પણ નહીં થાય, ખાલી પણ નહીં થાય. સુખની પ્રાપ્તિ થઈ પછી જીવને કોઈ બીજી ઈચ્છા રહેતી નથી, એ પોતે પોતાના સુખમાં. અને આને સાદી કીધું, સાદી એટલે શરૂઆત થાય છે. આ સુખનું ધામ હોવા છતાં પોતે અનાદિનો છે, છતાં સુખ નહોતું. અનંત જન્મ મરણ કર્યા, સુખ નહોતું. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. જ્યાં સુધી તું તારા સ્વરૂપને સમજીને તારા સ્વરૂપની પ્રાપ્તિ તે ન કરી ત્યાં સુધી તને સુખ નથી. તું સુખનું ધામ છો, એમાં કોઈ ફેર નથી. સુખનું ધામ છો પણ સુખ નથી. પામ્યો દુઃખ અનંત, તું અનંત દુઃખ પામ્યો છું. અનંત કાળ થયો, અનંત પરિભ્રમણ થયા, અનંત ગતિઓ બદલાવી, બધું થયું, કાયા બદલાવી, જે કાંઈ ફેરફાર થાય એટલા બધા કરી લીધા. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી થયું, એમાં પણ તું સંગની થયો, અને સંગનીમાં તને બુદ્ધિનો ભ્રમ ચડી ગયો તો તું આઈક્યુ વાળો થયો, મોસ્ટ ટેલેન્ટેડ એન્ડ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન ઇન ધ વર્લ્ડ. પણ સુખ ન મળ્યું, સુખ ન મળ્યું. સુખ પ્રજ્ઞા સાથે છે. આ સાદી એનો શરૂઆત થાય છે જ્યારે આત્માનું સ્વરૂપ જાણવામાં આવે છે. અને બહારથી પુદ્ગલથી મને સુખ છે, પર પદાર્થથી મને સુખ છે, પર સંયોગથી મને સુખ છે, પરના સંગથી મને સુખ છે, પર વસ્તુથી મને સુખ છે, આ ભ્રાંતિમાંથી જ્યારે તું મુક્ત થઈશ કે સુખ એટલે હું જ સુખ સ્વરૂપ છું, સુખ મારામાં જ છે, મારા સ્વભાવ એ સુખનો છે, મારું સ્વરૂપ એ સુખનું છે, આનું જ્યારે તને ભાન થશે ત્યારે તારી સુખની શોધ બહાર નહીં હોય. હે ભાઈ, હે જીવ, તું ભ્રમામાં, તને હિત કહું છું. સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, અને તે પ્રાપ્ત થવા માટે બહારનું આશ્ચર્ય ભૂલ કે મને બહારથી સુખ મળે, પદાર્થના સંગથી મળે, આ આશ્ચર્ય છે. અમે કહે છે આશ્ચર્ય છે, જેમાં સુખ દેવાની કલ્પના જે છે, શક્તિ નથી, ક્ષમતા નથી, એનેથી તને સુખ મળે, આ ગાંડપણ વિના, આ અવળી મતિ વિના બીજું છે શું? પદાર્થ કહે છે કે અમારામાં સુખ નામનો ગુણ જ નથી. રસ ગંધ સ્પર્શ વર્ણ અને શબ્દ છે, સુખ નામનો ગુણ અમારામાં નથી, ચૈતન્યમાં છે. જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય ઉપયોગ એ ચૈતન્યમાં ગુણ છે, અમારામાં તો છે જ નહીં. અનંત પદાર્થની અંદર એક પણ પુદ્ગલની અંદર સુખનો ગુણ નથી, અને આ જીવ એમ માને છે કે હું પદાર્થના સંગથી સુખી છું, પરથી માન્ય સુખ મળે છે. તો આ કેટલી મોટી ભ્રાંતિ છે. એટલે કૃપાળુદેવે કહ્યું કે આત્માનું અજ્ઞાન નહીં પણ આત્માની ભ્રાંતિ છે ને, કે હું પરથી સુખી છું, આ મોટી ભ્રાંતિ છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, મોટામાં મોટો રોગ લાગ્યો પડે છે આત્માનું અજ્ઞાન પછી છે, આત્માની ભ્રાંતિ ઘણી છે. અરે ભ્રાંતિ ટાળવી આકરી છે. અજ્ઞાન તો, જ્ઞાન મળે તો અજ્ઞાન ટળી જાય છે, પણ જો ભ્રાંતિ ન હોય, એકવાર ભ્રાંતિ ખોટી આવી ગઈ, વિપરીત માન્યતાની વિપરીત શ્રદ્ધા આવી ગઈ, અને મિથ્યાત્વ કહે છે, મિથ્યા શ્રદ્ધા પોતાની મેળે કરી લે છે. દેહમાં હું પણ, પરમાં હું પણ, આત્મબુદ્ધિ, તદાકાર ભાવ, તદ્રુપ ભાવ, આ બધી મિથ્યાત્વની શ્રેણી છે, એ પોતે કરી લે છે. જ્ઞાની કહે છે કે આનું આદિ છે, હવે અંત નથી. એકવાર એને પોતાના સ્વસ્વરૂપની અનુભૂતિ થઈ, એકવાર એને પોતાનું સ્વરૂપ સુખ સ્વરૂપ છે, હું સુખનો આનંદનો સાગર છું, સ્રોત છું. સુખનો સ્રોત આ જગતમાં ક્યાંય હોય, જેમ ગંગાનો સ્રોત ગંગોત્રીમાં છે, એમ આ સુખનો સ્રોત મારા સ્વભાવમાં છે. મને જગતના પરિભ્રમણમાં સુખ નહીં મળે, પદાર્થના સંગમાં સુખ નહીં મળે, આ એનું સમાધિ સુખ કહેવાય છે. એને સમાધિ સુખ કહે છે. એ સમાધિ એટલે નિર્વિકલ્પ અવસ્થા, શાંત સ્થિર આ અવસ્થા જે છે ચિરકાળ સુધીની, એને સમાધિ કહે છે. અલ્પકાળ હોય એને ધ્યાન કહે છે. બે મુહૂર્ત, બે ઘડી ટકે એ ધ્યાન છે, પણ આ સમાધિ, જ્ઞાનીઓ આ સમાધિને જંખે છે. એ કે છે એ અનંત, આ સમાધિ સુખમાં અનંત છે, આ એનું સ્વરૂપ બતાવ્યું છે કે એકવાર આવ્યા પછી હવે જશે નહીં. આ નિયમ કે જીવને અત્યાર સુધી ક્યારેય પણ એને સુખની પ્રાપ્તિ નહોતી એનો ગુણ હોવા છતાં, અને એ પ્રાપ્ત સ્વરૂપ પ્રાપ્ત થયા પછી એ સુખ ક્યારેય ટળશે નહીં, કેમ કે એને સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, સ્વરૂપને સમજ્યો છે, સમજીને એને આત્માની સિદ્ધિ કરી છે. તો એ અનંત છે. હવે અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો, આ અવસ્થા કેવળ જ્ઞાનની અંદર થયા પછી થાય છે. કેવળ જ્ઞાનમાં અનંત જ્ઞાન અને અનંત દર્શન સમાઈ જાય છે, બંનેનો સમાવેશ થાય છે. એવું કેવળ જ્ઞાન, દર્શન અને જ્ઞાન યુક્ત જે જીવનું લક્ષણ છે, એ ઉપયોગ છે. અને એ જ્ઞાનાત્માનો ઉપયોગ, કેવડીનો ઉપયોગ એ લોકાલોકના સર્વ પદાર્થોને, ત્રણ કાળ અને ત્રણ લોકના એની તમામ પર્યાયોને યુગપત જાણવાની જે સમર્થાય છે, એ સામર્થ્ય છે, એને પ્રાપ્ત છે. એને અહીંયા એક કેવળ જ્ઞાન શબ્દ મૂકે છે, એમાં અનંત જ્ઞાન આવે છે, અનંત દર્શન આવે છે, અને એ ઉપયોગમય દર્શન છે. આપણું જ્ઞાન છે એ ઘણીવાર ઉપયોગ વિનાનું હોય છે. જ્ઞાન હોય, ઉપયોગ ન મૂકીએ ત્યાં સુધી વાત પકડાય નહીં. આ જ્ઞાન એનું એટલું બધું સક્રિય જ્ઞાન છે, અને સતત પોતાના આત્મ સ્વરૂપનું, પોતાના જ્ઞાન સ્વરૂપનું, અને પોતાના દર્શન સ્વરૂપનું, પોતાના સુખ સ્વરૂપનું, પોતાના અનંત વીર્ય સ્વરૂપનું એનું જ્ઞાન એ અખંડપણે વર્તે છે. કૃપાળુ દેવે એને સરસ અદ્ભુત વ્યાખ્યા આપી છે. લોક વ્યવહારની વ્યાખ્યા કરતા આજે સાચી વ્યાખ્યા જે છે અંતરંગની, આત્માના સ્વરૂપની, એ કહ્યું છે કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. કેવળ નિજ સ્વભાવનું, નિજ સ્વભાવમાં એના અનંત ગુણો છે, અનંત વીર્ય છે, અનંત સુખ છે, અનંત ચારિત્ર છે, અનંત તપ છે, અનંત શક્તિ છે, આ બધાનું જ્ઞાન એને અખંડપણે વર્તે છે. એ ડેડ નથી, એ પ્રવાહ રૂપે છે, એ ધારા રૂપે છે, એની જ્ઞાનની ધારા અખંડ છે. આવો અખંડ પ્રવાહ જેમ ખંડિત થાય નહીં, એવો શાશ્વત પ્રવાહ, એવું આ એનું જ્ઞાન પ્રવાહ છે, ધ્યાન પ્રવાહ છે, કેવડીનો આ લક્ષણ છે. એટલે કે છે અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે, આને કેવળ જ્ઞાન કહેવાય, કે જ્યાં તમામ ગુણોની, સ્વભાવની, તમામ શક્તિઓની ધારા અખંડપણે યુગપત એક સાથે વર્તે છે. દેહ છતાં નિર્વાણ, એને દેહ પણ બાધારૂપ થતો નથી, ભલે એ દેહધારી હોય. આટલું સામર્થ્ય કેવળ જ્ઞાનનું છે. ત્યારે અહીંયા તો એણે દેહ પણ છોડીને અયોગી થયા છે. એ અયોગી થયા છે ત્યારે એનું આ સમાધિ સુખ કેવું હોય? એ કે છે આ અનંત અનંત છે. આ અનંત અનંત છે એટલે કેવળ જ્ઞાન સહિતનું છે, અને કેવળ જ્ઞાનમાં અનંત દર્શન અને અનંત જ્ઞાન સમાવિષ્ટ છે. એટલે આ શબ્દ મૂક્યો છે કે સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. આવો કેવળ જ્ઞાન સહિત એની સુખની ધારા છે, ઉપયોગ સ્વભાવની અંદર અખંડપણે છે. આવી અવસ્થા જેની છે એને પછી એના સમાધિ સુખનો અવ્યાબાધ પણ જ હોય એનો અંત ન આવી શકે. એ અવ્યાબાધ પણ હોય, અનંત પણ હોય, અક્ષય પણ હોય, અને છે સ્વાધીન છે, કારણ કે પોતાના જ્ઞાનને આધીન છે, કેવળ જ્ઞાનને આધીન છે. એ કોઈના ઉપર પરાધીનપણું ન હોવાને કારણે એ સુખનું અનંતપણું મટી શકતું નથી. જો પરાધીન હોય તો એની અને અનંત રાખવાની તાકાત આપણામાં નથી, કોઈના ઉપર છે, પણ નહીં, આત્માનું સુખ આત્મામાં છે, આત્મામાં છે, તેના સ્વભાવમાં છે. અદ્ભુત આવા બધા સૂત્રો કૃપાળુ દેવે પત્રોની અંદર વેરી દીધા છે ચારે બાજુ, અને અહીંયા એને સૂત્રબદ્ધ કરીને અપૂર્વ અવસરમાં આત્મસિદ્ધિની અંદર એને શાસ્ત્રબદ્ધ કર્યા છે. અપૂર્વ અવસર એ શાસ્ત્ર જ છે. અહીંયા એને સંકલિત કર્યા છે, સુગ્રથિત કર્યા છે, અને એમાં વિના અવરોધ એવી રીતે આ ગાથાઓની અંદર એક એક વાત આવે છે. અને પત્રોમાં વેર વિખેર મોતી વેરાણા છે તત્વજ્ઞાનના. એ મોતીઓ આપણે વાંચતા જાય, પકડતા જાય, પણ જ્યારે એની સૂત્રબદ્ધ માળા રૂપમાં થાય, અપૂર્વ અવસર એવી બધી આત્માની ગુણ રત્નોની એક માળા છે. અદ્ભુત એવી રચના થઈ છે. એ કહે છે કે જ્ઞાન અનંત સહિત જો એવો અપૂર્વ અવસર, આવો અવસર અમને ક્યારે આવશે? અમે તો ક્ષણિક સુખ લેવા પ્રયત્ન કર્યો છે, પણ અમને અનંત સુખ પ્રાપ્ત થયું નથી. આવું અનંત સુખ અમને પ્રાપ્ત થાય એવી ઝંખના, એવો અવસર ક્યારે આવશે? વિશેષ અવસર.